कर्म मोहनी મિથ્યાત્વથી જે ગ્રસ્ત થાય છે તેની દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે. તેને ધર્મ રુચિકર લાગતો નથી. તાવ આવ્યો હોય તો મધુર રસ રુચિકર લાગતો નથી, અને કડવો લાગે છે. સાપ કરડે ત્યારે જે ચડ્યું કે નહીં તે જોવા કડવો લીમડો ખવડાવે છે, અને આ કડવો લીમડો જો મીઠો લાગે તો સમજો કે ઝેર ચડ્યું છે. તેમ સંસારના ભોગો જો મીઠા લાગે તો સમજો કે મિથ્યાત્વ રૂપી ઝેર ચડ્યું છે. સમજાય છે? દર્શનમાં તમને રોજિંદા જીવનમાં દેખાશે, તે તમારાથી અળગો નથી. તમે તેનો અભ્યાસ કરી શકશો. તે કશાયથી પકડાઈ જાય છે, તીવ્ર કશાય તેને થાય છે. ચોથી વાત બહુ મહત્વની છે, જીવ અને શરીર એક છે તેમ માનીને ચાલે છે. આપણે કેટલી વખત બોલ્યા છીએ, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. મોટા પાયા ઉપર કહેવું હોય તો જળ અને ચેતન એક છે. તે પ્રકારની બુદ્ધિ થાય તેને કહેવાય છે મિથ્યાત્વ દર્શન મોહ. આને ગ્રંથિ પણ કહે છે. જળ અને ચેતનમાં એકતા બુદ્ધિને શાસ્ત્રીય પરિભાષામાં ચિત્ત જળ ગ્રંથિ કહે છે. જળ એટલે પુદ્ગલ અને ચિત્ત તે ચૈતન્ય. જળ અને ચૈતન્ય એક છે તે પ્રકારની બુદ્ધિ. આખું પૂતગલ આપણા સંપર્કમાં નથી આવતું. પૂતગલનો એક ઢાંચો એટલે શરીર, તે આપણા સંપર્કમાં આવે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુમાંથી જે તૈયાર થયું તે આપણા સંપર્કમાં આવે છે. જળનું પ્રતિનિધિત્વ કરે છે આ શરીર. શરીર સાથે એકતા બુદ્ધિ, શરીર સાથે તાદાત્મ્ય બુદ્ધિ, શરીર સાથે તન્મયતા, શરીર સાથે હું પણ એટલે તે હું, એ પ્રકારની બુદ્ધિ તે દર્શન મોહ છે. પાંચમું, આત્મબુદ્ધિ કાયાદિક ગ્રહો બહિરાતમ અઘરૂપ. આત્મબુદ્ધિ કાયાદિક ગ્રહો બહિરાતમ અઘરૂપ. શરીર અને શરીરને વળગેલા પદાર્થો શરીરથી જુદા છે, છતાં એ બધા પોતાના છે, પોતાની માલિકીના છે એમ તેમ સમજવું. આ પ્રકારનું સ્વામિત્વની ભાવના આ દર્શન મોહ છે. પૂતગલ સે રાતો રહે માને એ નિધાન, પૂતગલમાં રાજ્ય રહે અને પૂતગલ નિધાન છે એમ પોતે માને તે દર્શન મોહ. છઠ્ઠું, ભોગ તરફની અંદર તીવ્ર લાલસા તે દર્શન મોહ. તીવ્ર લાલસા હોય તો મોહ ચૂકી જવાય. ખાદ્ય અખાદ્ય, પેય અપેય, ગમ્ય અગમ્ય બધું ચૂકી જવાય છે.
સાતમું, સંત પુરુષ સત્પુરુષ પ્રત્યે દ્વેષ. આ દર્શન મોહનું કામ છે. દર્શન મોહ કહે કે કુગુરુ ચાલશે પણ સંત પુરુષ નહીં ચાલે. રમણ મહર્ષિ કહેતા હતા કે જંગલમાં હાથીનું ટોળું ચાલ્યું આવતું હોય અને સામેથી સિંહ નીકળે, હજુ સિંહ ગરજ્યો નથી અને ટોળું ભાગવા લાગે. માત્ર સિંહને જોતા ટોળું પલાયન થાય છે, તેમ સદગુરુને જોતા આ વિકારો પણ પલાયન થાય છે. આ દર્શન મો એમ કહે છે કે સદગુરુથી છેટા રહો લાલ બત્તી. તમે બધે જજો, મંદિરમાં જજો, આશ્રમમાં જજો, શિખરજીની જાત્રા કરવા જજો, કાશીએ જજો, પૂજાપાઠ કરજો, પણ ધ્યાન રાખજો સદગુરુ પાસે ન જશો. ત્યાં ગયા તો મો કહે છે કે મારું મોત છે. સદગુરુ વગર મોહ મરતો નથી અને સદગુરુએ જોયા પછી મોહ રહેતો નથી. ક્યાંથી મોહ રહે? સદગુરુ તે જીવંત જ્ઞાની છે. એવા સદગુરુ પ્રત્યે ક્યારે દ્વેષ ન થવો જોઈએ. તમામ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સદગુરુ છે. મીઠાઈ બનાવવી હોય તો ઘી, ગોળ ને આટો, બીજું બધું ડાટો એમ કહેવાય છે. લાડુ બનાવવા આ મૂળભૂત વસ્તુ છે, તેમ સદગુરુ મૂળભૂત છે. તેના વગર નહીં ચાલે. પરંતુ જે જો તે સદગુરુ પ્રત્યે દ્વેષ કરે, અણગમો કરે, ઘૃણા કરે, તેમનાથી છેટો રહે, તેમની હાજરીમાં તેઓ અસદગુરુ છે તેનું વર્તન કરે તો દર્શન મોહ કહેવાય. પછી બીજા કોઈ અસદગુરુને ચરણે બેસે, તેમને મહત્વ આપે, તેમાં પોતાની મોટાઈ માને, બસ ખેસ ખેલ ચાલુ. ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, તરે નહીં તારે નહીં જૈસી પથ્થર નાવ. આ અસદગુરુ અને દર્શન મોહ, ગુણી ઉપર દ્વેષ, આ મિથ્યાત્વ, કોઈનામાં ગુણો જુઓ તો તમને આનંદ થાય, આહલાદ થાય. ઓહોહો, ધ્યાનમાં બેસે છે તો ધન્યવાદ, પરંતુ આ તો એમ કહે કે બીજું કરે પણ શું, ઊંઘ નથી આવતી ને, તમારું લોજિક પણ જબરું છે. ધન્યવાદ. બદલે કહે કે બીજું કરે પણ શું. આ દર્શન મોહ, આ દર્શન મોહના પ્રકારો.
જગતના પદાર્થો પ્રત્યે, ભોગો પ્રત્યે પ્રગાઢ અશક્તિ, આનું નામ દર્શન મોહ. ખબર નથી તમે આ બધી વાતની લો છો. ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ જેને હોય તે દર્શન મોહ. હમણાં ફ્રાન્સમાં હોસ્ટેલ શરૂ થયો છે. કોઈએ પેટ ભરીને મૂંગી વાનગી ખાવી હોય, પછી વાનગી જોવા તો ખાય કેવી રીતે? પેટમાં જગ્યા હોય તો જો. મેનેજર કહે વ્યવસ્થા છે, ગોળી લઈ લો, વોમિટ થઈ જશે અને પછી નવી વાનગી ખાઓ. આ ભોગની તીવ્ર લાલસા, આનું નામ દર્શન મોહ. નવમું, તત્વ વિચારને અનુસરીને ચાલતો નથી. ચાલે છે ખરો, પણ તત્વ વિચારને અનુસરીને નહીં. પરમ કૃપાળુ દેવે ઢોલ પીટાવીને કહ્યું છે કે સ્વચ્છંદ તો નો ત્યાગ કરો. સ્વચ્છંદ મત આ ગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાગ્યો, કારણ ગણી પ્રત્યક્ષ. ધર્મ સુધી આવ્યો, ધર્મ તેને જળ્યો, ધર્મ કરવાનો પ્રારંભ કર્યો. સદગુરુ કહે તારા માટે ધ્યાન ઉત્તમ ઉપાય છે. ઓલો એમ પૂછે છે કે ભક્તિ કરું તો થયું. સદગુરુનો કોઈ આગ્રહ હોતો નથી. કહે ખરા, પણ આગ્રહ નહીં, તારી ટાઈપ આવી છે તો તારા માટે ધ્યાન જરૂરી છે. એક સાધન સદગુરુ પાસે આવ્યો ને કહે કે મારે પરમાત્મા છે તું. સદગુરુ કહે કે અહીં સાવરણ પડ્યો છે, વાળવા માંડ. આવું કોઈ સદગુરુ કહે તો તમે વાળવા માંડો. અમે જ્ઞાન માટે અને ધ્યાન માટે આવ્યા છીએ, ભક્તિ અને સ્વાધ્યાય માટે આવ્યા છીએ, તત્વની ઊંડી વાતો કરવા આવ્યા છીએ. પણ એ જ મિનિટે કોઈ પણ વિકલ્પ કર્યા વગર સાવરણો હાથમાં લઈ વાળવા માંડો તો સમજો કે સ્વચ્છંદ ગયો. દર્શન મોહ તત્વ વિચારને અનુસરી ચાલતો નથી અને પોતાના છંદે ચાલે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આથી મોટું સર્ટિફિકેટ તમારે કોનું જોઈએ છે? બીજાનું મન શંકાશીલ અને બને, એની શ્રદ્ધા તૂટી જાય, એનામાં સંદેહ ઉત્પન્ન થાય ને દ્વિધામાં પડી જાય, એવી તત્વજ્ઞાન કે શાસ્ત્રની વાત કરવી તેને કહેવાય છે દર્શનમાં. ઊંડાણથી વિચારો કે દર્શનમાં કેટલા પ્રકારથી કામ કરે છે. તપ કર્યા વગર ચાલે એમ તપ કરતો હોય તો કહે કે ઊભો સુકાઈ જઈશ પણ એમ મોક્ષ નહીં મળે. પરંતુ એમ ન તો કે ભગવાન મહાવીરે પણ 12.5 વર્ષ સુધી તપ કરેલ છે. કોની સાથે વાતચીત કરવી? કોની સાથે બેસવું અને સંગ કરવો તો જોખમ છે. માથામાં એવું બેસાડી દે કે સંદેહ ઉત્પન્ન થાય, તત્વ વિશે આપણને શંકા થાય. આત્મા આત્મા અને આત્મા પથ્થર રગડી નાખી છે. આત્મા હોય તો દેખાય નહીં. પરદેશી રાજા કેશીકુમારને કહેતા હતા કે ગુરુદેવ, મેં આત્મા જોવા કેટલી બધી કોશિશ કરી, કાચની પેટીમાં એક માણસને પૂરી રાખ્યો અને મરી ગયો. હવે જો અંદર આત્મા હોય અને તે પેટીમાંથી બહાર નીકળે તો તેમાં તિરાડ તો પડે ને, માટે કહું છું કે આત્મા નથી. જેને મૃત્યુદંડની શિક્ષા થયેલી એવા ચોરના અમે ટુકડે ટુકડા કર્યા કે ક્યાંય આત્મા દેખાય છે, પણ આત્મા દેખાયો નહીં, માટે આત્મા નથી. ને બીજાને પણ કહેતો ફરે કે આત્મા નથી. પરદેશી તો ઠીક, પરંતુ ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામી શ્રી ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા, એમને પણ આત્મા માટે શંકા હતી. બીજાની વાત ક્યાં કરવી? ભગવાન મહાવીર મળ્યા અને ગાડી પાટા ઉપર આવી ગઈ. દર્શન મોહમાંથી મોહ નીકળી ગયો. દર્શન રહ્યું જ્યારે આપણામાંથી દર્શન નીકળી જાય છે અને મોહ રહી જાય છે. ગુરુ મળે તો મોહ જાય, દર્શન રહે ને મોહ બાકાત કરો, બાકી રહે તે દર્શન. દર્શન મોહની વ્યાખ્યા એમ થાય કે જે દર્શન સાથે મોહ જોડાય તે દર્શન મોહ. સંદેહ થાય, શંકા થાય, બીજાની શ્રદ્ધા તોડવામાં આવે તેનું વર્ણન થાય તે દર્શન મો.
છેલ્લી વાત, આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગતો હોય તો દર્શન મોહ છે. આનંદગનજીએ બહુ મસ્તી અને મોજમાં ગાયું કે અબ હમ અમર ભય ન મરેંગે. એમણે ઉદ્ઘોષણા કરી કે અમે અમર થયા છીએ, હવે મરવાના નથી. એવું શું બન્યું કે તમે આટલા આનંદથી આ વાત કહો છો? યા કારણ ધ્યાતપતિ એવો થજ. દર્શન મોહ જશે એટલે તમને ખબર પડશે. એમ ના પૂછશો કે દર્શન મોહ ગયો તે કેમ ખબર પડે. આ લક્ષણો બતાવ્યા, તે અંદરમાં ન દેખાય તો સમજો કે દર્શન મોહ ગયો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. બોધ શબ્દ બરાબર છે કેમ? દર્શન મોહને દૂર કરવા શાસ્ત્ર જ્ઞાન પૂરતું નથી. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન છે, પરંતુ બોધમાં ઘટના છે. મિથ્યાત્વ જાય, પરિણતિ બદલાય અને સાથે અમલમાં આવે અને અંદરમાં ઘટના પણ ઘટે માટે બોધ શબ્દ વાપર્યો. બોધમાં બે છે, જ્ઞાન પણ છે અને પ્રેક્ટિકલ પણ છે, અનુભવ છે. જ્ઞાનમાં માત્ર સિદ્ધાંત છે, પ્રેક્ટિકલ નહીં. પ્રેક્ટિકલ વગરનું જ્ઞાન તે શબ્દ જ્ઞાન અને પ્રેક્ટિકલ સહિત જ્ઞાન તે બોધ. દર્શન મોહ માત્ર શાસ્ત્ર જ્ઞાનથી દૂર થાય દૂર નહીં થાય. શાસ્ત્રો વાંચજો, ના નથી કહેતા. તમને કંઈ પણ વાત કરવી તેમાં જોખમ છે. તમે શું અર્થ કરશો તે ખબર નથી. જેમણે દર્શન મોહ હણી વિપરીત માન્યતાઓ ટાળી દીધી છે તેણે બહુ મોટું કામ કર્યું છે. સંસાર છોડી દીક્ષા લીધી તેના કરતાંય મોટું કામ. વિપરીત માન્યતાઓ ટાળી અને મોક્ષ માર્ગમાં જ વર્તે છે એવા સદ્ગુરુને પ્રાપ્ત કરી એમના અનુભવના આધારે ઉપદેશ પ્રાપ્ત કરી સાંભળતા વિચારતા પરિણમાવતા જીવને પોતાની ભૂલ સમજાય અને સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગે ત્યારે તેને સ્વરૂપની ઝાંખી થાય. આવી સ્વરૂપની ઝાંખી થાય એટલે રાગ દ્વેષ ઓછા થવા માંડે. આને કહેવાય છે દર્શન મોહ ગયો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. કંઈ સ્પષ્ટ થયું? દર્શન મોહ કેવું કામ કરે છે? જેમ વરસાદ ખૂબ પડે પછી પાણી ઓસરવા માંડે તેમ દર્શન મોહ જાય એટલે રાગ દ્વેષ ઓસરવા માંડે. પરંતુ ત્યાં એક બીજું પરિબળ કામ કરે છે, તે છે ચારિત્ર મોહ.
બસ ક્યાં સુધીની આપણી ચર્ચા ચાલી છે? છઠ્ઠા તર્ક લેવાની છે. અહીંયા દર્શન મોહના લક્ષણોની વાત મુનિશ્રી કરે છે. દર્શન મોહ એક વિભાવના છે, કોઈ એવો વસ્તુ અથવા પદાર્થ નથી કે બતાવી શકાય કે દર્શન મોહ. જેમ શરીરમાં તાવ આવે તો માપી શકાય, બતાવી શકાય, એનું પ્રમાણ પણ બતાવી શકાય. શરીરમાં કોઈ રોગ હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ એ પણ દર્શાવી શકાય. માપ અને મૂલ્યાંકન એ બંને થઈ શકે જ્યારે વસ્તુ ફિઝિકલ હોય, પદાર્થ હોય, વસ્તુ હોય ત્યારે થાય. પરંતુ દર્શનમાં એ કોઈ વસ્તુ નથી, કોઈ કોન્ક્રીટ નક્કર એવું પદાર્થ નથી કે હાથમાં લઈને બતાવે કે જો આ તને દર્શન મોહ થયો છે. ગુમડું થયું હોય તો બતાવે કે આ તને આ જગ્યાએ ગુમડું થયું છે, સોજો આવ્યો છે, પાક થયો છે. કોઈમાં દર્શન મોહ કેવી રીતે બતાવો? એ તો એની એક આંતરિક અવસ્થા છે, એની ચેતનાની અવસ્થા છે. એ ચેતના પોતાના ભાનમાં છે કે નહીં? તો જ્ઞાનીએ દર્શન મોહને આવું અરૂપી જ્યારે તત્વ હોય, ભાવનારૂપ તત્વ હોય, ત્યારે એને સમજાવવા માટે જ્ઞાનીઓ યુક્તિ વાપરે. અને યુક્તિની અંદર એમણે લક્ષણો બતાવે કે જો ભાઈ હવાશય દેખાતી નથી, પણ આ ધજા ફરકે છે કે નહીં મંદિર ઉપરની, તો કે હા. તો કે ધજા ફરકે, તો કે ધજા ન ફરકે, હવાને કારણે ધજા ફરકે છે. એવી રીતે આ દર્શન મોહના લક્ષણો જ્ઞાની બતાવે છે. આપણે પાંચ લક્ષણની વિચારણા કરી. જ્યારે અરૂપી તત્વની આપણે સમજ કેળવવી હોય, અમૂર્ત શબ્દની શબ્દની કેળવણી એની લેવી હોય, સમજ લેવી હોય, ત્યારે એને લક્ષણથી ઓળખવા પ્રયત્ન કરવો. અને લક્ષણ જો બરોબર પકડાય તો પદાર્થની ઓળખ થવામાં કોઈ આપણી ભૂલ ન થાય. અનાદિથી આપણે અરૂપી સ્વરૂપ એવા આત્માને ઓળખવામાં ભૂલ કરી છે, કારણ કે જ્ઞાનીઓએ જે લક્ષણ કહ્યા છે તે લક્ષણ આપણે પકડી શકતા નથી, કારણ કે એ લક્ષણ આપણે ઓળખી શકતા નથી, એ લક્ષણનો આપણે અભ્યાસ નથી કર્યો. સદગુરુ કીધા જ્ઞાનીએ, એના લક્ષણ કીધા, તો આપણે સદગુરુ શબ્દ પકડી રાખો, લક્ષણ લક્ષમાં આવ્યા નહીં. અને લક્ષણ વિનાની ઓળખાણ ઘણી કરી લીધી અને એ રીતે આપણા મતે ચાલ્યા, આપણા મતાંધમાં આપણા સ્વચ્છંદમાં આપણે ચાલ્યા. જ્યાં સુધી લક્ષણ પકડાય નહીં ત્યાં સુધી પેલો પદાર્થ યથાર્થ રૂપમાં જેમ છે તેમ પકડાય નહીં. પછી પકડાય તો આપણી મતિ કલ્પના એ પકડાય, આપણી માન્યતા એ પકડાય, અને આપણી માન્યતા જે આપણને ગમે એ સારું. જેમ આપણે કોઈને સાંભળીએ પછી આપણને કયું ગમે, જો આપણી વાત સાથે મેળ ખાય તો કાંઈ મજા આવી ગઈ, પણ ન ખાય તો કાંઈ વર્તમાન આ સ્વાધ્યાયમાં કાંઈ ઠેકાણા હતા નહીં. જીવની સ્વચ્છંદની વૃત્તિ ટળતી નથી. બહુ અગત્યનું છે આપણી પોતાની સ્વચ્છંદની વૃત્તિ, માની લીધેલી માન્યતા મતનો આગ્રહ ટળતો નથી. એટલે ગમે તેટલો બોધ સાંભળવામાં આવે તો જે પરિવર્તન થવું જોઈએ એ થતું નથી. એનું કારણ કે બોધ જ હજુ બરોબર પરિણમતો નથી. જ્ઞાની કહે છે કે આવા સિદ્ધાંતોના બોધ, પરમાર્થ માર્ગના અગમ નિગમના સિદ્ધાંતો, એનો બોધ પરિણમવા માટે દર્શન મોહ જવો જોઈએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. ક્યારે ઉપજ્યો? દર્શન મોહ વ્યતીત થયો. વ્યતીત ક્યારે થાય? જ્યારે એને સમજાય બરોબર, અને એ બધા લક્ષણો દૂર થાય. દર્શન મોહનું એક પણ લક્ષણ હવે નથી, જેમ આપણે કહી કે ના તાવ ઉતરી ગયો તો શું? કેવી રીતે કહ્યું તમે કે ભાઈ આખા દિવસમાં 3-4 વાર માપ્યું પણ તાવનું એકય લક્ષણ નથી, એમ દર્શન મોહનું એક પણ લક્ષણ હવે નથી. તો દર્શન મોહ જાય, અને દર્શન મોહ વ્યતીત થાય એટલે બોધ જે ઉપજે એ આત્મિક બોધ ઉપજે. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું ભાન જો આ ભાન ક્યારે આવ્યું? દર્શન મોહ ગયો ત્યારે આવ્યું. ત્યાં સુધી મિક્સ હતો, શેડભેડ હતી. બહુ સમજવું એટલે આ જે વસ્તુ, કેટલાક વિષયો થોડાક વધારે એકાગ્રતા માગી લે, વધારે વિચારણા માગી લે, વધારે ઉપયોગની જાગૃતિ માગી લે સમજવા માટે. કારણ કે એ કોઈ નક્કર પદાર્થ નથી કે જેને રૂપ છે, રંગ છે, રસ છે, સ્વાદ છે, ગંધ છે, સ્પર્શ છે. તો પદાર્થને સમજાવવો બહુ સરળ છે. ગમે ત્યાંથી લાવીને હાથમાં દઈએ સમજી જવાય, પણ હવે પદાર્થને કોઈ આવું ઘન સ્વરૂપ જ નથી તો સમજાવવો કેવી રીતે? દર્શન મોહ કેવી રીતે સમજાવવો? આત્મા કેવી રીતે સમજાવવો? અરૂપી પદાર્થ સમજવા છે, અમૂર્ત પદાર્થ સમજવા છે, ભાવનાત્મક પદાર્થ સમજવા છે, અને આખો પરમાર્થ માર્ગનો વિષય ભાવશાસ્ત્રનો છે. શબ્દ દ્વારા એ ભાવ પકડવાના છે. શાસ્ત્રો તો શબ્દ દ્વારા વ્યક્ત થયેલ પરમાર્થ માર્ગ છે. શાસ્ત્રો છે એ પરમાર્થ માર્ગ છે, પણ શબ્દો દ્વારા વ્યક્ત થયેલ છે. શબ્દો જડ છે. હવે એ શબ્દો વાંચીને એની અંદરનો ભાવ પકડવો છે. તો આપણી પાસે જો દ્રષ્ટિ હશે તો એ શબ્દમાંથી એ ભાવ મળશે, દ્રષ્ટિ નહીં હોય તો નહીં મળે. એટલે જે દર્શન મોહના લક્ષણો આપણે વાંચીએ છીએ એ જો બરોબર બેસી જાય તો એ લક્ષણને કારણે આપણે આપણી જાતનું અવલોકન કરી શકીએ કે આ વસ્તુ બની, આ ઘટના બની. જ્યારે આપણે સાંજે વિચાર કરીએ આપણા આખા દિવસની દિનચર્યાનો, ત્યારે ખ્યાલ આવે કે ઓહો, આ ઘટના છે એ મારા માટે દર્શન મોહની ઘટના છે, મોહની ઘટના છે, પકડાઈ જાય. અને એને કારણે થતા કસાયો, વિભાવ, પરિણામ વગેરે બધા એ બંધનું કારણ છે. આમ સાદી સાદી સમજથી જીવ આત્મિક વિકાસ કરે, અને ઓળો શાસ્ત્ર ભણનારો ભણાવ્યા જ કરે, હજાર લોકોને ભણાવે આત્મા શું છે, હજારને ભણાવ્યો પણ એને કે તને ખબર છે આત્મા શું છે, એને કાંઈ ખબર નથી. કથાકાર છે ને, કેટલી કથાઓ કરે, અઠવાડિયે ને અઠવાડિયે એને તો અહીંયા તેડા આવીને ઊભા જ છે, અને ખૂબ કથાઓ કરે. પછી તો કથાના રંગમાં, એના સ્વરમાં, એના રાગમાં ચડી જાય, એને એનો મોહ થઈ જાય કથાનો. ભાગવત કર્યા પછી ભગવાન પ્રત્યેની પ્રીતિ, પરમાત્મા પ્રત્યેનો એકત્વનો ભાવ આવી જાય. તો એવું આને હજાર કથા કરી તો એને તો પ્રભુ પ્રત્યે પ્રીતિ ન થઈ. અને મીરાએ એક એક કથા ન કરી તો એને પ્રભુ પ્રત્યેની પ્રીતિ, પ્રભુ પ્રત્યેની એકતા બુદ્ધિ કેટલી, પરમ તત્વની ઓળખાણ કેવી. એમ આ શાસ્ત્ર વાંચનાર અને કેવળ શાસ્ત્રનો શુષ્ક ઉપદેશ સાંભળનાર, એ બેની દશા આવી હોય. શોખ હોય ઘણાને કથા સાંભળવાનો, અને એ ગણતરી કરે કે મેં આટલી કથા સાંભળી, 100 કથા સાંભળી, 200 સાંભળી, જે સાંભળી. એ સાંભળ્યા પછી પરિણામ શું? એ રામાયણ સાંભળ્યું તો રામાયણની, ગીતા સાંભળ્યું તો ગીતા, અને ભાગવત સાંભળ્યું તો ભાગવત. પરિણામ શું? તો કે કશું નહીં. એમ ઘણાને આવા ઉપદેશ સાંભળવાની ટેવ પડી જાય છે. ખ્યાલ આવે છે? આપણી વાત ચાલે છે. એમ આપણી વાત ચાલે છે કે ઉપદેશ સાંભળવાની ટેવ પડે, આને સાંભળ્યા, આને સાંભળ્યા, આટલી શિબિરો કરી, અહીંયા ગયો, આ ગયો, આ બધા એકને છોડ્યા નથી. આપણે બધાને સાંભળ્યા છે, બધાને સાંભળ્યા. તત્વનું પરિણામ શું? તત્વની ઓળખ કેટલી? એ જ માટે દેરાસરોમાં ઉપાશ્રયની અંદર સાધુ સંતોને મોવડી બનીને 25-25 વર્ષ ત્યાં જે ચોમાસા કરાવતા હોય અને આગળ બેઠા હોય, બધું સાંભળે. કેટલા આચાર્યોને સાંભળાવો એને, પણ પરિણમન કંઈ નહીં, તત્વની ઓળખાણ કંઈ નહીં, તત્વની સમજ કંઈ નહીં. એવું ન થવું જોઈએ. સ્વાધ્યાયની અંદર આ દ્રષ્ટિ ન હોવી જોઈએ, આ વૃત્તિ પણ ન હોવી જોઈએ. જેને સ્વાધ્યાયની સાથેનો પ્રેમ છે, આ શબ્દ કૃપાળુદેવે બહુ સરસ આપ્યો છે. સ્વાધ્યાયમાં જો અધ્યાય ગમે એટલો થાય પણ સ્વ જો ન પકડાય તો એ સ્વાધ્યાય તમારો નિરર્થક છે. દર્શનનો છૂટી જાય. પછી સ્વ સાથે મોહ થાય એટલે બહારનું જગત ફેક્કું લાગે, રસહીન લાગે, ઉદાસીન લાગે. આત્માનો વૈભવ, આત્માનું ઐશ્વર્ય, આત્માનું ગૌરવ જોઈને મહત્વનું એ જો અંદર લક્ષમાં આવે તો સંસાર ફિક્કો લાગે. તો રાગદ્વેષ ન થાય સંસારના પદાર્થો પ્રત્યે, ઘટનાઓ પ્રત્યે, સંબંધો પ્રત્યે, સંયોગો પ્રત્યે, કંઈ ન થાય. કોઈ જીવમાં વિભાવભાવ ન આવે. આજે જે કંઈ થાય છે એનું કારણ મહત્વ લાગે છે ને આપણને, અને મહત્વ એક એના વિના ચાલે નહીં. એ આત્મા મારો પરિપૂર્ણ છે એ વાતની હજુ પ્રતીતિ થઈ નથી, બેઠી નથી. હું જ્યાં સુધી અધૂરો છું, આવી મગજની અંદર અંતરમાં ક્યાંક ખૂણામાં છાને ખૂણે પણ આવી ભાવના બેઠી હોય ત્યાં સુધી એમ થાય કોઈક મને મદદ કરે, ક્યાંકથી મને કંઈક મળે તો પછી મારું સુખ પૂર્ણ બને. પણ જેને એવી પ્રતીતિ હોય કે હું પરિપૂર્ણ છું તો એને કોઈને કોઈ વસ્તુની અપેક્ષા ન રહે, કંઈ ન રહે. અને જ્યાં ઈચ્છાનો નાશ થયો એટલે અનાદિની ભૂલ મટી ગઈ. જે ઈચ્છા છે એ દુઃખનું મૂળ છે. ઈચ્છા થઈ કોઈ પદાર્થની એટલે દુઃખ શરૂ થયું, ન મળે ત્યાં સુધી, મેળા પછી પણ સાચવવાનું, સંભાળવાનું, ઘણું ઘણું છે. એમ અહીંયા આ બહુ મહત્વનું કે દસમોના લક્ષણ મનુષ્યએ બતાવ્યા છે. જો સદગુરુના લક્ષણ આપણે જોયા, આત્માના જોયા, અહીંયા દર્શન મોહના બતાવ્યા છે. બહુ ઉપકાર છે, ઘણો ઉપકાર છે. સાધકને મૂળભૂત દ્રષ્ટિ મળવી જોઈએ. તો આપણે એ પાંચ એના લક્ષણ જોયા. કયા કયા પાંચ હતા પુનિતાબેન? પેલું કે છે કે એની દ્રષ્ટિ વિપરીત થઈ જાય મિથ્યાત્વને કારણે. બીજું, એને ધર્મ રુચિકર ન લાગે, એને સંસારનું ઝેર ચડ્યું છે એટલે ધર્મ રુચિકર ન લાગે. ત્રીજું, કસાય, કસાયથી જલ્દી પકડાઈ જાય, જરાક ક્યાંય કસાયના પરિણામ બને, પ્રસંગ બને, ઘટનાઓ બને, જલ્દી પકડાઈ જાય. અરે પોતા સંબંધે ઠીક છે પણ ક્યાંક કોકનો ક્રોધ ને કોકનો ઝઘડો ચાલતો તાને જોશ ચડે. તું કસાઈથી કેમ પકડાઈ ગયો? આ બે લોકો કસાઈની અંદર એકદમ તીવ્ર કસાઈમાં અત્યારે ગાળાગાળી કરે છે, મારામારી કરે છે, તો આઈ ગયો અને કસાઈમાં પકડાઈ ગયો આ દર્શનમાં. પછી ચોથું, જીવ અને આત્મા એમ માનીને જ ચાલે છે. શરીર સાથે એની તાદાત્મ્ય બુદ્ધિ છે. આ પ્રકારની બુદ્ધિ એ દર્શનમાં છે. અને પાંચમું, શરીરની સાથે વળગેલા તમામ પદાર્થો પોતાની માલિકીના છે, સ્વામિત્વના છે. એટલે જેટલો સંગ્રહ અને પરિગ્રહ પોતાની પાસે છે એ બધો પોતાની સ્વામિત્વનો, માલિકીનો છે. આ મારો છે. જો આત્માનું ભાન હોય તો મારો ન થાય, કેમ કે આત્માનો કોઈ પદાર્થ બની શકતો નથી. આ પાંચ આપણે જોયા, બરોબર છે? એ પાંચ લક્ષણો વિચારવા, ટૂંકું યાદ રાખવું, અને પછી જ્યારે ક્યારે થાય દિવસમાં કે કાંઈ ભૂલ તો થતી નથી ને મારી, ઘણું ટળી જશે. ગમે એટલી સાધનોની ક્રિયાઓ કરશો એનાથી દર્શનમાં નહીં જાય. આટલો વિચાર જો 10 મિનિટ પણ પ્રમાણિકતાપૂર્વક કરે પોતાની જાતનો કે મારે મારું કલ્યાણ કરવું છે, એમાં જ્યાં સુધી કલ્યાણમાં મને દર્શનમાં હશે ત્યાં સુધી મારું આત્મકલ્યાણ સંભવિત નથી. મને પરમાર્થનો કોઈ બોધ મારામાં પરિણિત થશે જ નહીં દર્શનમાં હશે ત્યાં સુધી. મોહ હોય ત્યાં મોક્ષ રહી શકે નહીં. આ વાત બધી મારે મોક્ષની વાત કરવી છે. મારો પુરુષાર્થ મોક્ષનો છે, મારી ઈચ્છા મોક્ષની છે, અને એમાં અનંતકાળથી આડો આવેલો એવા મોહ છે. તો મારે મોહને સમજવો, મોહને મંદ કરવો, મોહને ક્ષીણ કરવો, મોહને ટાળવો. પણ હું એને ઓળખી શકું એવી તો મારી દ્રષ્ટિ જોઈએ. મોહને, મોહને ઓળખવાની એ આ દર્શન મોહને ઓળખવાની દ્રષ્ટિ છે. એકવાર દર્શનમાં ઓળખાય ચારિત્ર મોહ ટકી નહીં શકે. પણ દર્શનમાં ઓળખાય તો જ, નહીં તો નહીં. છઠ્ઠી વાત, કોને વાંચવાનું છે? જેને ભલે પેલા વાંચી લીધું, અત્યારે જે સમજવું છે ત્યારે વાંચો, એટલે પછી ખબર ન ગમે જે જેવું કોઈ પણ. હા, આપણે છઠ્ઠું સમજવું છે ત્યારે છઠ્ઠું વાંચવું, અગાઉ વંચાઈ ગયું છે આપણે જાણીએ છીએ.
છઠ્ઠું, ભોગ તરફની અંદર તીવ્ર લાલસા તે દર્શનમો. તીવ્ર લાલસા હોય તો મૂળ ચૂકી જવાય. ખાદ્ય અખાદ્ય, પેય અપેય, ગમ્ય અગમ્ય બધું ચૂકી જવાય છે.
બોલો, સમજાવા તો.
વિવેક નથી રહેતો,
મૂળ ચૂકી જવાય છે. ભોગની જ્યારે લાલસા હોય, તીવ્ર લાલસા હોય, સમજો કે ખાવાની ખૂબ ભૂખ લાગી છે, તીવ્ર લાલસા છે, તો ત્યારે ખાદ્ય પદાર્થમાં જે વિવેક થવો જોઈએ એ થતો નથી. શું ખાવું, શું ન ખાવું, શું ખાદ્ય, શું અખાદ્ય, શું ભક્ષ્ય, શું અભક્ષ્ય, કયો કાળ, કશો કોઈ પણ પ્રકારનો વિવેક નથી. સ્થળ અને કાળનું ભાન પણ રહેતું નથી. તો આ જ્યારે તીવ્ર લાલસા હોય ત્યારે મૂળ ચૂકી જવાય છે. મૂળ શું છે? કે મારે કંઈક ખાવું છે. પણ લાલસા એવી છે કે એમાં મૂળ ચૂકી જવાય છે, ખાવાનું એક બાજુ રહી ગયું અને આવો વિવેકહીન વ્યવહાર શરૂ થઈ ગયો. પેલી આપણે કહેવત છે ને કે ભૂખો ન જુએ ટાઢો ભાત, ઊંઘ ન જુએ તૂટી ખાટ, આવું કંઈક છે. પછી બીજી કઈ છે? કઈ બે ચાર બે લીટી બીજી છે કઈ? ચાલો. એટલે આવી પ્રકારનું એને આ એક દર્શન મોહ છે કે ભોગની લાલસાને કારણે આ વિવેક જળવાતો નથી, એટલે મૂળ ભૂલી જાય છે. એણે નક્કી કર્યું હોય પણ એ નિયમ એ પાડી શકતો નથી, એ વિવેક એ જાળવી શકતો નથી. કારણ શું? તો લાલસા છે, તીવ્ર ભોગની લાલસા તીવ્ર છે. અને ભોગની લાલસા તીવ્ર છે એટલે શું થાય છે કે એ વિવેક ચૂકી જાય છે, પ્રજ્ઞા ચૂકી જાય છે, મૂળ ચૂકી જાય છે, અને દર્શન મોહ કહેવાય છે. આગળ
સાતમું, સંત પુરુષ, સત્પુરુષ પ્રત્યે દ્વેષ, આ દર્શન મોહનું કામ છે. દર્શન મોહ કહે કુગુરુ ચાલશે પણ સંત પુરુષ નહીં ચાલે. રમણ મહર્ષિ કહેતા હતા કે જંગલમાં હાથીનું ટોળું ચાલ્યું આવતું હોય અને સામેથી સિંહ નીકળે, હજુ સિંહ ગરજ્યો નથી અને ટોળું ભાગવા લાગે, માત્ર સિંહને જોતા ટોળું પલાયન થાય છે, તેમ સદગુરુને જોતા આ વિકારો પણ પલાયન થાય છે. આ દર્શન મોહ એમ કહે છે કે સદગુરુથી છેટા રહો, લાલ બત્તી તમે બધે જજો, મંદિરમાં જજો, આશ્રમમાં જજો, શિખરજીની જાત્રા કરવા જજો, કાશીએ જજો, પૂજાપાઠ કરજો, પણ ધ્યાન રાખજો સદગુરુ પાસે ન જશો. ત્યાં ગયા તો મોહ કહે છે કે મારું મોત છે, સદગુરુ વગર મોહ મરતો નથી અને સદગુરુને જોયા પછી મોહ રહેતો નથી, ત્યાંથી મોહ રહે. સદગુરુ તે જીવંત જ્ઞાની છે, એવા સદગુરુ પ્રત્યે ક્યારેય દ્વેષ ન થવો જોઈએ. તમામ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સદગુરુ છે. મીઠાઈ બનાવવી હોય તો ઘી ગોળને આંટો, બીજું બધું ડાંટો એમ કહેવાય છે. લાડુ બનાવવા માટે આ મૂળભૂત વસ્તુ છે, તેમ સદગુરુ મૂળભૂત છે, તેના વગર નહીં ચાલે. પરંતુ જો તે સદગુરુ પ્રત્યે દ્વેષ કરે, અણગમો કરે, ઋણા કરે, તેમનાથી છેટો રહે, તેમની હાજરીમાં તેઓ અસદગુરુ છે તેવું વર્તન કરે તો દર્શનમો કહેવાય. પછી બીજા કોઈ અસદગુરુને ચરણે બેસે અને તેમને મહત્વ આપે, તેમાં પોતાની મોટાઈ માને, બસ ખેલ ચાલુ. ગુરુ લોભી, શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, તરે નહીં તારે નહીં જૈસી પથ્થર નાવ. આ અસદગુરુ અને આ દર્શન, ગુણી ઉપર દ્વેષ, આ મિથ્યા. કોઈનામાં ગુણો જુઓ તો તમને આનંદ થાય, આહલાદ થાય, ઓહો ધ્યાનમાં બેસે છે તો ધન્યવાદ. પરંતુ આ તો એમ કહે કે બીજું કરે પણ શું, ઊંઘ નથી આવતી ને, તમારું લોજિક પણ જબરું છે. ધન્યવાદના બદલે કહે કે બીજું કરે પણ શું, આ દર્શન, આ દર્શન મોના પ્રકારો.
સરસ, કહો.
સદગુરુ કે ગુણી પ્રત્યે દ્વેષ ભાવ હોય, દર્શન મોનો એ લક્ષણ છે, અને કોઈના ગુણના વખાણ ના કરી શકે.
મુખ્ય લક્ષણ શું? સંત પુરુષ પ્રત્યે, સદગુરુ પ્રત્યે, ગુણીજન પ્રત્યે દ્વેષ ભાવ. કોઈનો કાંઈ ગુણ હોય તો હવે જોયો હોય તો હવે કાંઈ ન હોય તો શું કરે? નવરો બેઠો શું કરે? એ ભક્તિ કરતો હોય, ધ્યાન કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય. હવે ઘરમાં કોઈ પૂછતું નથી, લા કરવા બેઠો, એને ગુણીજન પ્રત્યે દ્વેષ છે, પ્રમોદ ભાવ નથી. મૈત્રી પછી બીજો ગુણ છે પ્રમોદ. પ્રમોદ એ કહે છે કે કોઈ પણ આત્માનો આત્મિક ગુણ પ્રગટ થતો હોય તો જરા એના પ્રત્યે પ્રમોદ ભાવ કરવો, અનુમોદના કરવી. અહીંયા એણે સદગુરુ અથવા સંત અથવા ગુણીજન પ્રત્યે દ્વેષનો ભાવ છે. જ્યાં સુધી આવો દ્વેષનો ભાવ હોય, આપણે તો સમાજમાં જોઈએ છે ઘણા લોકોને ધર્મી પ્રત્યે દ્વેષનો ભાવ હોય, એને ખબર નથી ધર્મી અધર્મી છે એવું પાછું એ પોતે જાણતો નથી. પણ કોઈ બહારનો લૌકિક ધર્મ કરતો હોય તો પણ એના પ્રત્યે એ બધા ખોટા છે, દ્વેષનો ભાવ છે. તને ધર્મી પ્રત્યે અંતરના પરિણામને કેવડી સિવાય કોણ જાણે? મન પરિવય જ્ઞાન થયું હોય એને હજી ખબર પડે ઉત્કૃષ્ટ સંયમીને, પણ સામાન્ય લોકો ન જાણે. તો ત્યાર પહેલાં જે કંઈ પોતે બોલે છે એ દર્શન મોહના કારણે બોલે છે. શું છે સદગુરુનું મહત્વ? પૂર્વી તારા દર્શન માત્રથી દેવ. સદગુરુનો પ્રભાવ એવો છે કે જેના દર્શન માત્રથી, સાનિધ્ય માત્રથી વિભાવો ભાગે છે, વિકારો ભાગે છે, પલાયન થઈ જાય છે. કેમ કે જીવંત છે, એની ચેતના જાગૃત છે, એટલે જાગૃત ચેતનાનો પ્રભાવ હોય છે. તમે બધે જજો એ કહે છે, પણ તમે તમે સદગુરુ પાસે જતા નહીં, બધે જજો. જશો જ્યાં જશો અહીંયા કાંઈ વાંધો આવશે નહીં, પણ જો સદગુરુ પાસે ગયા તો તમારો મોહ, તમારું અભિમાન એ ટકશે. જો સાચો સદગુરુ હશે તો જેની પાસે જવાથી વિભાવો અદૃશ્ય થાય, વિકારો ભાગી જાય, એ સાચો સદગુરુ છે. જેના દર્શનથી જીવનું મિથ્યાત્વ મંદ થાય, અપરમાર્થ દ્રષ્ટિ પરમાર્થ દ્રષ્ટિ થાય, આવું જેનું પ્રભાવી જીવંત વ્યક્તિત્વ છે, જેના વિભાવો ન રહે. આપણે ભગવાન મહાવીરના અથવા કોઈ પણ જ્ઞાનીના તીર્થંકરના સમાવસનની વાત સાંભળીએ છીએ, શું હોય છે અંદર? સમોસણની અંદર જન્મ જન્માંતરની વેરવૃત્તિવાળા જીવો સાથે બેઠા હોય, મોર અને સર્પ, વાઘ અને બકરી, એકબીજાને દેખ્યા ન મૂકે એવા પરમાત્મા જ્ઞાનીના સાનિધ્યમાં જેટલો એનો પ્રભાવ હોય, એક જોજન, ચાર જોજન, એની અંદર એનો જન્મ જન્માંતરનો પણ આ જે દુર્ગુણ હોય દ્વેષ, એ પણ ત્યાં કારગત થતો નથી. કેટલો પ્રભાવ એની હાજરીનો! પરમાત્માની ઉપસ્થિતિની અંદર જીવોને વેરભાવ ટકતો નથી. હોય ખરો જન્માંતરનો, પણ ટકતો નથી. મૃગાવતી ઉપર જ્યારે ચંડ પ્રદ્યોતે કુદૃષ્ટિ કરી અને રાજ જીતી લીધું ત્યારે મૃગાવતીએ સરસ મજાનો યુક્તિ વાપરી. એણે કહ્યું કે આપણે ભગવાન મહાવીરના ધર્મસભામાં જઈએ, પછી પ્રભુની આજ્ઞા લઈ લઈ, એટલે પછી હું બધું છોડીને તમારી સાથે આવીશ. અને એને કીધું ઊભા થઈને સમાવસ્થાનમાં, તો ઓલા ચંડ પ્રદ્યોતની કોઈ મનની અંદર દુર્વાસના ન રહી. મૃગાવતી એમ કે છે કે જો ચંદ્ર પ્રદ્યોત કે તો ભગવાન હું પ્રવજ્ઞા લેવા તૈયાર છું. તો પેલા એ કહ્યું ભલે, અને એ દીક્ષાર્થી થયા. જ્ઞાની પુરુષની ઉપસ્થિતિમાં જીવના વિકારો, જીવના વિભાવો ટકી શકતા નથી, જીવની ભ્રમણાઓ ટકી શકતી નથી, કારણ કે એ જ્ઞાની પુરુષની ચેતના જાગૃત છે, એ જ્ઞાની બુદ્ધિથી નથી, એનું જ્ઞાન ગુણથી છે, સ્મૃતિથી નથી. પંડિતનું જ્ઞાન સ્મૃતિથી છે, બુદ્ધિથી છે, તર્કથી છે, પાંડિત્યથી છે ભાષામાં. આનું જ્ઞાન ગુણથી છે, સ્વયં એનું જ્ઞાન પ્રગટ થયું છે. તો જાગૃત જ્ઞાન પ્રગટ થાય ત્યારે એનો પ્રભાવ હોય, એનો પ્રભાવ રહે જ. આ ઓળખાણ છે જ્ઞાનીનું અને પરમાત્માનું. પરમાત્મા એ જ જ્ઞાની. 20 દોહરામાં છેલ્લી લીટી શું બોલીએ? સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ દ્રઢતા કરી દે જ. કોને કહેવામાં આવે છે? પ્રભુને. હે પ્રભુ, સદગુરુ અને સંત બે તારા સ્વરૂપ છે. તો પ્રભુના દર્શનથી જે અસર થાય એ જ સદગુરુના દર્શનથી થવી જોઈએ. એ જ સંતના સાનિધ્યથી થવી જોઈએ. નરસિંહ મહેતાએ ગાયું, શાંતિ પમાડે તેને સંત કહીએ. ગમે તેવો જીવ અશાંત હોય તો સાચા સંતના શરણમાં જતા એ શાંતિનો અનુભવ કરી શકે. આના કોઈ પ્રમાણ બીજા શું આપવા? અનુભવ સિવાય બીજું શું આપણે માપદંડ આપીએ? સર્ટિફિકેટ શું આપીએ? આપણે તો આપી ના શકીએ. આ કોઈ નક્કર વાત નથી કે હાથમાં લઈને બતાવાય. કૃપાણુદેવે જ્યારે જ્યારે આ બધી વાત કરી છે ત્યારે આ પરમાર્થની વ્યાખ્યા ન સમજાય એટલે આપણે આડેધડ એની જ વાતનો જેમ ફાવે તેમ ઉપયોગ કર્યો છે. એટલું બધું સદગુરુનું મહત્વ એમણે ગાયું છે, એટલું ગાયું છે. એને મન સદગુરુ ને પરમાત્મા બે જુદા નથી. એટલે સદગુરુ પરમાત્મા સમાન છે, આટલી ઊંચાઈ છે એની. આપણે સદગુરુ પકડી લીધા અને પછી બધું લગાવવા માંડ્યા બધા, અને કોઈનું કલ્યાણ થયું ને એને થતું નથી, અને આવું હોય ત્યાં સુધી થાય પણ આ વાત બેસે નહીં. અને મિથ્યા સંતોષ થાય કે મેં તો સદગુરુ પકડી લીધા છે, હવે જે કરવું હોય એ કરશે. અરે તારું કલ્યાણ તારા સિવાય ન થાય. ભલા માણસ નિમિત્ત ગમે તે બની શકે, સદગુરુ બને, સંત બને, તીર્થંકર બને, પણ તારું કલ્યાણ તો તારાથી જ થાય. તારી દ્રષ્ટિ ખુલે, તારી જ્ઞાન દ્રષ્ટિ ખુલે ત્યારે જ તારું કલ્યાણ થાય. તારી સમજણ ન હોય ને તારું કલ્યાણ થાય એવી કોઈ જાદુઈની લાકડીનો આ માર્ગ નથી. સદગુરુ એટલે અહીંયા સરસ કહ્યું છે કે સદગુરુ વગર મોહ મળતો નથી અને સદગુરુને મળ્યા પછી મોહ રહેતો નથી. એ ક્યાંથી રહે? આમ મોહ રહેતો નથી પછી શબ્દ છે ક્યાંથી રહે? કેમ કે જે મળ્યો છે કયો છે? સદગુરુ છે, એની જીવંત શક્તિ છે. સૂર્યનો પ્રકાશ થયા પછી અંધકાર રહી શકે ખરો? ઝાલા અંધકાર ફરિયાદ કરે છે કે સૂર્ય મને બહુ હેરાન કરે છે. કોર્ટમાં ફરિયાદ છે, કોર્ટ કે તમે સૂર્યને હાજર કરો. એટલે આપણે ચુકાદો આપીએ, સૂર્યને હાજર કરવો છે તો અંધકાર રહી શકે કરો. તો પક્ષકાર ગેરહાજર છે, દાવો નીકળી ગયો. આરોપી તો આવ્યો પણ પક્ષકાર, એને કે કીધું તને કેમ સાક્ષી લઈને આવો, તું તારી વાત છે સાક્ષી લઈને આવો. અરે ભાઈ સાહેબ, સૂર્યનું અસ્તિત્વ હોય તો અમારું તો રહી જ ન શકે, ક્યાંથી રહે? કેટલું મહત્વ છે સાચા સંગનું. અને એટલા જ માટે કહ્યું કેટલું સરસ આત્મસિદ્ધિમાં પણ કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તી સદગુરુ લક્ષ સમકિત તેને ભાખીયું કારણ ઘણી પ્રત્યક્ષ. જેને પ્રત્યક્ષ આવો પુરુષ એનું સાનિધ્ય છે એને સમકિત છે જ, એનું કારણ પ્રત્યક્ષ છે. હવે ક્યાં શોધવા જવું છે? કૃપાળુદેવે એને બે પત્રોની અંદર વધારે પ્રકાશિત કર્યું કે તીર્થંકરના સમવસણમાં નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ શ્રાવક શ્રાવિકાઓ એને સંકેત હતો. જ્ઞાનીઓ પૂછે કે બધા ભણ્યા હતા, શાસ્ત્રો ભણ્યા હતા, સંકેત થયું કેવી રીતે? તો કે એને એક જ માન્યું કે આ જે પુરુષ છે એ સાચા પુરુષ છે, એનો પ્રભાવ એને પડ્યો. અને એ જે કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે, તેમ જ આત્માનું કલ્યાણ છે એવી અખંડ શ્રદ્ધા એમને ત્યાં વર્તતી હતી. એના આધાર ઉપર જ્ઞાનીઓએ શાસ્ત્રમાં એને સ્થાન આપ્યું કે આ બધા જીવો સંકેતી છે. એને પ્રથમ સંકેત છે આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા અને ભક્તિ, આપ્ત પુરુષ પ્રત્યેની ભક્તિ અને સંકેત કીધા. એક એક વસ્તુ જો સમજતા જઈએ તો પરમાર્થનો માર્ગ આપણે માનીએ એટલો દુષ્કર અને કઠિન નથી, વધારે સરળ છે. આપણી પોતાની વાત છે, જીવ પોતે સમજી શકે પોતાના ભાવ, પોતાના ભાવમાં થતા પરિવર્તન એ પોતાના લક્ષમાં આવે કે ન આવે? આવે જ્યારે પોતે પોતાની જાતનું નિરીક્ષણ કરે ત્યારે ચોક્કસ આવે. પણ જીવ નિરીક્ષણ કરે છે પોતાના શરીરના કારણે થયેલા પદાર્થના પરિગ્રહનું સંગ્રહનું, પોતાની સંપત્તિ કેટલી વધી, બેલેન્સ કેટલું વધ્યું, પ્રોપર્ટી કેટલી વધી, એનું બધું નિરીક્ષણ કરે. પોતાની પાસે કપડાં કેટલા વધ્યા, આપણી જમીન આજે આટલી વધી, આટલો બ્લોક થયો, આટલું આપણું આમ થયું, અને પછી બજાર ભાવે એની ગણતરી કરે કે મૂળ તો આપણે આટલા મળી દે પણ અત્યારે નાખી દે તો આટલા તો મળે, તારા ખિસ્સામાં કાંઈ ન મળ્યો. એ મુંબઈવાળો જ્યારે અહીંયા આવે ને ત્યારે કહે કે મારો બ્લોક કાઢીએ ને તો ઓછામાં ઓછા 2 કરોડ મળે, તો કાઢીને આવતો ને નહીં? 2 કરોડમાં કર જલસા, મોટર ડ્રાઈવર અને રસોઈ રાખ, અત્યારે શું ઉપાધિ? પણ એ વાત કરે એટલું કાઢી શકે. કેટલી બધી આ દર્શન મોહની માયા કેટલી છે, ચાલ્યા કરે આમના. ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, તરે નહીં તારે નહીં, જેસી પથ્થર નાવ. પથ્થરની નાવ ઉપર કોઈ બેઠા હોય તો નાવ પોતે તરે નહીં અને એમાં જે બેઠા છે એને તારે પણ નહીં. એમ આ સદગુરુ સમજવાની અંદર ભૂલ કરીને જેણે આવા કોઈ લોભી ગુરુ પકડી લીધા અને આ લાલચુડા બધા કાંઈ કરવું નથી અને હાથ મૂકે એની કૃપા મળે, એના પગલા ઘરે થાય એટલે જાણે આપણે મેલ થઈ ગયા. ઠીક છે, એ પુનિત છે, એનો પ્રભાવ છે, જેટલો એનો પુણ્ય પ્રભાવ હશે એટલો. પણ એના કારણે આ મોક્ષનું ગણિત આમ ના લેવાય. લોભી ગુરુના લાલચુ શિષ્ય તરીકે આપણામાં જ્યાં સુધી લાલચ છે ત્યાં સુધી તો એ દર્શન મોહ પદાર્થની તીવ્ર લાલસા ભોગની એ તો પડી છે. આપણે તો એ ગયા છીએ ત્યાં લાલચ માટે ગયા છે, મારું સરખું થઈ જાય, કંઈક ઠેકાણે પડે. હવે ગુરુદેવને કહેશું કંઈક ઠેકાણે પાડી દેશું. આ જેને હજી સંસારને ઠેકાણે પાડવા માટે જે ગયો છે ગુરુના પગ પકડવા, એ ગુરુ સમજે છે કે આવ્યો છે લાગમાં, ખંખેરી લ્યો. લોભી ગુરુ લાલચો શિષ્ય એવા દાવ ક્યારે થાય? દર્શન મોહને કારણે થાય. જેને દર્શન મોહનો નષ્ટ થયો છે એ તો ત્યાં જાય અને કહી દે કે આનાથી મારું કલ્યાણ થવાની કોઈ સંભાવના નથી. જેનો દર્શન મોહ ગયો છે ને એને ગુરુની ઓળખાણ થાય. કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો. તો જેને આ મોહાશક્તિથી મૂંઝાણો છે, દર્શન મોહ થયો છે, ગયો છે એનો, મોહાશક્તિથી મૂંઝાણો છે, એ તો જોઈને કહી દે કે આમાં મારું કંઈ વળે એમ નથી. ઓળખ થાય એની, પડઘો પડે અંતરમાં, પડઘો પડે કે આ જે કંઈ માર્ગ છે ત્યાં વિતરાગતા નથી, સાંસારિક બધું ચાલે છે, મારે કાંઈ સંસારિકની હવે જરૂર નથી, એ તો મૂંઝાયો જ છે સંસારથી. તો એવી લાલચ, એવા ચમત્કાર, એવી ગુરુની ઘટનાઓ બધી કોઈ કહે ને, શિષ્ય હોય ને બધા એક એક આવે ને એનું પહેલાં પહેલાં બ્રેન વોશિંગ શરૂ કરે. એટલી એટલી ઘટનાઓ કહે, એટલી એટલી ઘટનાઓ કહે. ભાઈ જેટલી ઘટનાઓ કીધી એટલી મને એની વિતરાગતા તો કહે. તું ચમત્કાર કહેશ તો ચમત્કાર એ પુણ્યનો યોગ છે. ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી, એ જ્ઞાનીનું લક્ષણ પણ નથી. તો તું મને ચમત્કારની જ વાત કરે છે, એની વિતરાગતા કે? બહુ મુશ્કેલી છે. મુશ્કેલી એટલા માટે છે કે આપણી સ્થિતિ ન હોય એટલી વિચારવાની તો આપણે આમાં જકડાઈ જઈએ. સરસ મજાનો મુદ્દો છે આઠમાનો, કે એટલા માટે થઈને કે આ અસદગુરુ અને આ દર્શન મોહ, ગુણી ઉપર દ્વેષ, આ મિથ્યાત્વ. હવે આઠમું આપણે પકડીએ.
જગતના પદાર્થો પ્રત્યે, ભોગો પ્રત્યે પ્રગાઢ આસક્તિ, આનું નામ દર્શન મોહ. ખબર નથી કેટલી નોંધ તમે આ વાતની લ્યો છો. ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ જેનામાં હોય તેમ દર્શન મોહ. હમણાં ફ્રાન્સમાં હોટેલ્સમાં નવો પ્રયોગ શરૂ થયો છે. કોઈએ પેટ ભરીને મોંઘી વાનગી ખાધી હોય પછી બીજી નવી વાનગી જોવા મળે તો ખાય કેવી રીતે? પેટમાં જગ્યા તો જોઈએ ને. મેનેજર કહેશે સાહેબ વ્યવસ્થા છે, ગોળી લઈ લો, વોમિટ થઈ જશે ને પછી નવી વાનગી ખાઓ. આ ભોગની તીવ્ર લાલસા, આનું નામ દર્શન મોહ. ભોગો પ્રત્યે
પ્રગાઢ આસક્તિ, ભોગ પ્રત્યે, ભોગ ભોગવવા છતાં, વારંવાર ભોગવવા છતાં સંતોષ થાય નહીં, તૃપ્તિ થાય નહીં. અને ભોગનું આ સ્વરૂપ છે, ભોગનું સ્વરૂપ જ આ છે. વૈરાગ્ય શિરોમણી ભર્તૃહરિએ કીધું, ભોગોને ભોગતા વયમેવ ભોગતા. આ ભોગોને ભોગવવા જતા તો અમે ભોગવાઈ ગયા, નીચોવાઈ ગયા, ખલાસ થઈ ગયા, પણ ભોગો હજુ ભોગવાયા નથી. કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર કૃષ્ણની એક મનોરથનું કાવ્ય રખ્યું છે, એની દોલા જીવનનું આયુષ્ય ડોસો થયો છે તો પણ ભોગની આસક્તિ તૃષ્ણા જતી નથી. તોય મરીન રાંડ તૃષ્ણા, એવું કંઈક શબ્દ છે, જતી નથી. રત્નાકર 25માં આચાર્ય શ્રી કહે છે, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા નવ મટે. ઔષધ વિશે કરું યત્ન હું, ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાનું, પાયા વિનાના ઘરજું. આયુષ્યના છેલ્લા સમય સુધી આસક્તિ ભોગની, કોઈનું અકાળ મૃત્યુ થાય તો આપણી શોક સંવેદના હોય ને એમાં કે બિચારો કાંઈ ભોગવી ન શક્યો. બિચારાની વાત કરવા, અનંતકાળ ભોગવતો જ આવ્યો છે, હજી મરશે તો જ્યાં જશે ત્યાં તમે ચિંતા કરો, માં એ હજી ક્યાં વિતરાગ થયો છે ભોગવાની. સંસાર ભોગવા વિના મરી ગયો, આ અનંતકાળ સુધી શું કરતો હતો? નથી ખ્યાલ આવતો દર્શન મોહ કેટલો છે, તીવ્ર લાલસા. અને ભોગનું સ્વરૂપ ગમે એટલા ભોગવો, કોઈ દી તૃપ્તિ થાય નહીં. અતૃપ્તિ એ ભોગનું સ્વરૂપ છે. અતૃપ્તિ કદી સંતોષ ન થાય. ધન ખતમ થઈ જાય તો પણ જુગારી ડબલ રમે, બમણો જમે. એમ આયુષ્ય ખતમ થઈ જાય ત્યાં સુધી એ ભોગમાંથી નવરો થાય. તીવ્ર પ્રગાઢ આસક્તિ, મૃત્યુ સુધી પણ એને એમ ન થાય કે હું તો જવા બેઠો છું. સમાજની વ્યવસ્થા એટલા માટે એવી સરસ કરી કે ભાઈ ત્રણ ભાગ જીવનના સમાપ્ત થાય તો ચોથા ભાગમાં સંન્યાસ ત્યાગ. તને આયુષ્ય પ્રભુએ આપ્યું હોય તો જીવવું કેવી રીતે, ત્યાગમય જીવન જીવો, એની આગળ વાનપ્રસ્થ પરોપકારમય જીવન જીવો, સેવામય જીવન જીવો. એટલે સ્વયં ભોગમાંથી દૂર થાઓ, સ્વયં ભોગની પકડમાંથી દૂર થાઓ. હવે ભોગ તમને નચાવે નહીં, તમે ભોગને સંયમમાં રાખો. એટલે નિયમ આવે, વ્રત આવે. આખા જૈન દર્શનની અંદર તપનો મહિમા કીધો છે. તપ એ આત્માનો વીર્યગુણ છે. વીર્યગુણ ન હોય તો તપ ન થાય. અને એ વીર્યગુણ એવો છે, અનંત વીર્ય છે. એટલે નાના નાના નિયમોથી જીવનની અંદર આ બળ જાગૃત કરે, આત્મબળ. અને આત્મબળ ભોગના બળ ઉપર એ પ્રભાવ પડે. ભોગને જીતવો હોય તો એના માટે સંયમ જોઈએ, અને સંયમ આ યમ અને નિયમથી આવે. ધર્મનું ખરું સ્વરૂપ 10 વૈકાલિક સૂત્રની અંદર શું કીધું? ધમ્મો મંગલમ મુકીઠમ અહીંયા અહિંસા સંયમો તવો, સંયમ અને તપ. અહિંસા સંયમ અને તપ આ ધર્મનું સ્વરૂપ છે. આ સંયમ છે, આ બધા નિયમો છે. ભોગને જીતવાના છે, એમાં બીજું કંઈ નથી. ભોગનું બળ ઘણું છે, એ તૃપ્તિ નહીં આપે, કદી નહીં આપે. પણ સંયમમાં આવેલો કહેશે કે મારે ન જોઈએ, પતી ગયા, મારે આજ એકટાણું છે, સાંજે નહીં ખાઈ. આવા નાના નાના નિયમો ભોગની તાકાતને કેવા તોડી નાખે છે. આપણને એમ થાય કે આ બધા મનુષ્યો છે. જૈનમાં છે નિયમ એવું નહીં, આખા અધ્યાત્મ દર્શનમાં નિયમ છે. બીજા પણ જે કંઈ ધર્મ છે એની અંદર પણ કેટલા કેટલા નિયમ હોય છે. માતાજીના વ્રત કરતા હોય કે કોઈ દેવના વ્રત કરતા હોય એમાં નિયમો હોય છે અને નિયમો આકરા પણ હોય છે. અન્યમાં પણ નિર્જળા ઉપવાસ હોય છે કે નહીં? એ લોકો નવરાત્રિ શક્તિ ઉત્સવનું કરે છે ત્યારે કશું જ લેતા નથી. 8 દિવસ સુધી ખોરાક ન લઈએ. આપણે પર્યુષણની અંદર કરીએ 28 તપ, આપણે એમ થાય કે આપણામાં જ છે, પણ માતાજીનો ઉપાસક કે કંઈ ખાતો નથી અને બધું કામ કરતો હોય છે. સૌથી ઉદાહરણ શ્રેષ્ઠ દેશના પ્રાઇમ મિનિસ્ટરનું. જગતમાં એવો તો બતાવો કે આવો શહેનશાહ ધુરંધર હોય, આની શક્તિ અને આની તાકાત, અને નવું દુધી ખાય નહીં, માગે મળે. વિશેષતા છે અધ્યાત્મની, આ વિશેષતા છે. એટલું બધું સાયકોલોજીકલ ધર્મનું બંધારણ કર્યું છે કે યમ નિયમ ત્યાં મૂક્યા છે, સંયમ મૂક્યો છે. સંયમ વગર ધર્મ આવી શકે નહીં. સંયમ જીવનમાં ન હોય તો ધર્મ ન આવે. કોરી વાતોથી, શુષ્ક જ્ઞાનથી, તર્કથી જીવનમાં ધર્મ પ્રગટ ન થાય. એ સંયમ જોઈએ. અહીંયા કીધું છે એ લક્ષણ છે એનું, પ્રગાઢ આશક્તિ. હવે એને કેવું ઉદાહરણ આપ્યું, નવી નવી વાનગી ખાવી છે અને પેટ ભરાઈ ગયું છે, પણ ઓલી આશક્તિ પ્રત્યે, પ્રગાઢ આશક્તિ હોવાના કારણે પદાર્થ પ્રત્યેનો મોહ જતો નથી. એટલે ઓલાએ કીધું કેમ કરો, હવે તમે ગોળી લઈને ઉલટી કરો, વોશ બેસિંગમાં જઈ આવો અને ઉલટી કરશો એટલે પેટ પાછું વળી પાછી બીજી ડીશ ખા. શરીરને જોતી નથી, જીભના સ્વાદ આસક્તિને તૃપ્ત કરવાનો આ પ્રયાસ છે. બ્રાહ્મણ ભોજન હોય અને એમાં લાડુ હોય તો ખાધા જ કરે, ખાય છે, ખૂબ ખાય છે, પ્રેમ છે. એમાં બે બ્રાહ્મણ ભેગા થયા અને ખાઈ લીધું, પછી ઓલો કે શું તો હવે તો એક બટકું પણ મોઢામાં ચાલે એમ નથી. ત્યારે ભગવાનને ગાળો દે છે કે પ્રભુ તે મોઢું બનાવ્યું, અહીંયા બનાવવા માટે જો અહીંયા બનાવ્યું હોત તો બે લાડવા એટલી જગ્યા થાત. બીજો કહે એ ફેર તને પડે, મને ન પડે, કેમ કે મારે આ ભાગ ખાલી નથી. ખ્યાલ આવ્યો? આ ભાગ મારો ખાલી નથી, મોઢું અહીંયા હોય તો અહીંયા તો ભરાઈ જ જાત, તારે ફેર પડે કદાચ. શું સ્થિતિ છે પ્રગાઢ આસક્તિ ભોગ પ્રત્યેની, એને કહેવાય છે દર્શન. ભોગની તીવ્ર લાલસા, આનું નામ દર્શન. આપણે અત્યારે વિરામ કરીએ. આ 8 સુધી પહોંચ્યા છીએ, હજુ 2 છે, એ 2 પૂરું કરશો આવતીકાલે. પછીની લીટી વાંચો એટલે ભેદ પકડાશે. હા, ખાદ્ય અખાદ્ય, પેય અપેય, ભક્ષ્ય અભક્ષ્ય, એ વિવેક ચૂકી જવાય છે. પહેલામાં વસ્તુનો ખાદ્ય અખાદ્યનો નથી, બધું જ ખાદ્ય છે, પણ માપની વાત આવે છે. અહીંયા વિવેક ચૂકી જવાય એટલે આવું હિંસક જો હોય એ પણ ખાઈ લઈએ. 6ઠામાં અપેય છે કે ભાઈ શરાબ છે, અખાદ્ય છે કે ભાઈ એવી પ્રકારનો હિંસક પદાર્થ છે, માંસ મટન છે, તો આ કોઈ પણ પ્રકારનું ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક રહેતો નથી.